સંતો આવતા અતિ હેત જણાવ્યું. ત્યાર પછી વૈશાખ માસમાં અમદાવાદથી સદગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી નારાયણ સેવકદાસજી, સ્વામી ઘનશ્યામ જીવનદાસજી તથા મૂલીવાળા પુરાણી ધર્મકિશોરદાસજી, ભગવત સ્વરૂપદાસજી, શ્વેત વૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિ ઘણા સંતો ભુજ થઈ વૃષપુર આવ્યા. એ વખતે બાપાશ્રીને શરીરે સાધારણ ઠીક રહેતું હોવાથી પોતે સંતોને જોઈને દંડવત કરવા લાગ્યા. એ જોઈ સદગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી નારાયણ સેવકદાસજીએ બાપાશ્રીને ઉપાડી લીધા ને કહ્યું, જે તમે હજી આવું શું કરો છો? અમે તમારા દર્શન સારું દરિયા ઉતરી ઉતરીને અહીં આવીએ છીએ ને તમે તો અમારો મહિમા વધારો છો, હવે આ રીત બદલાવી નાખો. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી તમારો મહિમા બહુ મોટો છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે એવા સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એમ કહી સૌને મળ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે તમે અહીંથી ગયા ત્યારથી હું તો તમને એમને એમ સંભાળતો હતો, તમે ઘડીએ વિસરતા નથી. મંદવાડમાં તમોએ બહુ દાખલા કર્યા હતા, એવા ગુણ કેમ ભૂલાય? એમ રાજીપો જણાવી આસન કરાવ્યા ને વહેલા પહોંચ્યા હતા તેથી સીધું સામાન મંગાવી ઠાકોરજીના થાળ કરાવી સંતોને જમાડ્યા ને પોતાના પૌત્ર માવજી તથા જાદવજી પાસે વાડીમાંથી ફૂલ મંગાવી સંતોની ફૂલના હારથી પૂજા કરી. પછી તો કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. પુરાણી ધર્મકિશોરદાસજી રોજ વચનામૃતની કથા કરે ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સદગુરુઓ પ્રશ્ન પૂછે તે બધું સ્વામી ઈશ્વરચરણદાસજી લખ્યા કરે. આમ સવારે, સાંજે ને રાત્રે કથાવાર્તામાં મહારાજ તથા મોટા મુક્તોના મહિમાની વાતો થતી. કોઈ કોઈ પ્રસંગે પોતે વાતોમાં એમ પણ જણાવી દેતા, જે આ સભામાં અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા થકા પ્રત્યક્ષ દર્શન દે છે, માહી પરમ એકાંતિક ને એકાંતિક પણ છે, અને એ સૌની વચ્ચે શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે. તેથી આ સમય ખરેખરી શરદ ઋતુ આવી છે, માટે આવા જોગમાં રહી ખરેખરા મૂર્તિના સુખ ભોગતા થવું ને મૂર્તિમાં જોડાવું, શ્રીજી મહારાજ ને તેમના અનાદિમુક્ત તે વિના આત્યંતિક કલ્યાણ કોઈ પાસે નથી. વળી આજ્ઞા સંબંધી વાતો કરતા હોય ત્યારે એમ કહેતા, જે સૌ સુરત રાખજો ને જેને ભગવાનના ધામમાં જવું હોય તે બરાબર વર્તજો, ત્યાગીને ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે રહેવું ને ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું, પણ તેમાં ક્યારેય ફેર પાડવો નહીં. જડ ચૈતન્ય એ બેમાંથી ત્યાગીને એકેનો ફેર પડે તો તે કોયલા જેવો છે. જેને શ્રીજી મહારાજને રાજી કરવા હોય તેને આજ્ઞામાં ખબરદાર રહેવું ને અધર્મને માર્ગે ચાલવું નહીં, તેમ અધર્મીનો પક્ષ રાખવો નહીં. મહારાજની આજ્ઞા લોપનાર પાપીનો જે પક્ષ રાખે તેને યમપુરીમાં જવું પડે. માટે એવા અવળા માર્ગનો ત્યાગ કરી આવી દિવ્ય સભાને જોગે પોતાનું પૂરું કરી લેવું. આવી રીતે બાપાશ્રી આજ્ઞા ઉપાસના તથા મહિમાની વાતો કરતા હોવાથી સંત હરિભક્તો ઘણા રાજી થતા. સવારે બપોરે ચંદન પુષ્પથી પૂજાઓ થાય ત્યારે પોતે પણ સંતોને ચંદન ચર્ચે, હાર પહેરાવે, પ્રસાદી વહેંચતા હોય ત્યારે કોઈ વાર એવા મહિમાના વચનો કહે, જે આ પ્રસાદી બહુ દુર્લભ છે, સહેજમાં મળે તેવી નથી, આ પૂજાઓ થાય છે, ચંદન ચર્ચાય છે, તે બધું સાંભળી આવે તો ઠેઠ અક્ષરધામમાં મહારાજના દિવ્ય સુખમાં પહોંચી જવાય, તેને કોઈ રોકી શકે નહીં. જેને મહિમા ન હોય તેને રમત જેવું લાગે, પણ આ કાંઈ રમત નથી, આ તો અનંત જીવના ઉદ્ધાર સારું કરીએ છીએ. આ પૂજા અક્ષરધામમાં થાય છે તેથી આ ચંદન પુષ્પ પણ સર્વે દિવ્ય થઈ ગયા. વળી કોઈ વાર પ્રસાદી આપતા બહુ જ રાજીપો જણાવી એમ કહે છે, હવે આ વસ્તુ આ લોકની કોઈ જાણશો નહીં, આ તો સર્વે દિવ્ય થઈ ગઈ, આ વસ્તુમાં માયાનો ગુણ નથી, માટે આ પ્રસાદી જમનારા સર્વે અક્ષરધામમાં શ્રીજી મહારાજ પાસે જશે.